समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां गाथा 177 178 चाले छे। आ गाथा उपर पूज्य गुरुदेवे जे प्रवचन आप्युं छे एना घणा खरा अंश आपणे कर्या छे, थोड़ा अंश बाकी छे ते आजे आपणे करीशुं। ગાથા 177 ગાથા 178 બંને સાથે છે, એમાં મૂળ વાત એ આવી કે રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો સમ્યક દ્રષ્ટિને નથી, અને એ આશ્રવો સમ્યક દ્રષ્ટિને નથી એટલે પેલા દ્રવ્ય પ્રત્યયો એટલે કે જડ કર્મના ઉદયો સમ્યક દ્રષ્ટિને નવા કર્મબંધમાં કારણ થતા નથી, એટલે રાગાદી ભાવોના અભાવમાં સમ્યક દ્રષ્ટિને કર્મબંધ થતો નથી। અને એના ઉપર ટીકા અને ભાવાર્થ બંને ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, આપણે એ વિસ્તારને આગળ લઈએ। પારા નંબર 322 ઉપર આપણે એ વાતને લીધી કે શાસ્ત્રમાં જે એમ આવે છે કે છઠ્ઠે ગુણતાને જે પંચમહાવ્રતના પરિણામ છે, પંચમહાવ્રતના પરિણામ એટલે સ્વભાવ તે આશ્રવ છે, અને દસમે ગુણસ્થાને પણ જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે તે આશ્રવ છે, અને તેનાથી છ કર્મનો બંધ પડે છે, છ પ્રકારની કર્મની પ્રકૃતિનો બંધ પડે છે। હવે આ જે વાત કરી એ તો બધું કઈ અપેક્ષાએ કે અસ્થિરતાની અપેક્ષાએ, જે છઠ્ઠે ગુણસ્થાને અને દસમે ગુણસ્થાને જે જીવ હોય એ સમ્યક દ્રષ્ટિ હોય, અને જેને સમ્યક દર્શન હોય એને મિથ્યાત્વ ગયું છે એટલે એને મિથ્યાત્વપૂર્વકના રાગ દ્વેષ તો છે જ નહીં, એટલે આ પ્રકારના જે બંધ કયા એ બંધમાં તો જ્યારે છઠ્ઠા ગુણસ્થાનની વાત કરી એટલે એ જીવ સાતમેથી છઠ્ઠે આવ્યો હોય એટલે એને મુનિ થયો હોય એટલે ત્રણ કસાયનો તો અભાવ હોય, અને ત્રણ કસાયનો અભાવ જેને હોય અને માત્ર સંજ્વલન કસાય બાકી રહ્યો હોય અને એમાં દસમે ગુણસ્થાને અબુદ્ધિપૂર્વકનો રાગ કે જે એને પણ ખ્યાલમાં ના આવે કેવળી ગમે હોય એવા સૂક્ષ્મ અતિ અતિ સૂક્ષ્મ રાગને કારણે જે કર્મનો બંધ પડે એ તો અતિ અલ્પ બંધ હોય, પણ સિદ્ધાંતની વાત હોય એટલે ત્યાં એ વાતને દર્શાવવી પડે ને એમ કહેવામાં પણ આવે, અને એ જ રીતે છઠ્ઠા ગુણસ્થાને મુનિ છે એટલે પાંચ મહાવ્રતના એને શુભભાવ હોય, એ શુભભાવને લીધે થઈ અને પુણ્યનો બંધ પડે, પણ એ તો મિથ્યાત્વ રહિત છે, સાતમેથી છઠ્ઠે આવ્યા છે એટલે એ વખતે શુભભાવ હોય છે, અને પાછા એ સાતમે જશે એટલે પાછા એને સંવરની દશા હશે, એને નિદ્રા થશે, એટલે જે સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિ છે એને કેવા અલ્પ રાગ હોય અને કેવો અલ્પ કર્મનો બંધ પડે, પણ સિદ્ધાંત પ્રમાણે વાત લઈએ તો બરાબર છે એવા બંધ પડે છે, પણ એનું કોઈ મહત્વ નથી, જે સાતમે ગુણસ્થાને પહોંચ્યા છે અને ત્યાં સ્થિરતા ન કરી એટલે એ અસ્થિરતાને કારણે છઠ્ઠે ગુણસ્થાને આવ્યા છે ત્યારે શુભભાવ હોય છે, અને પેલા દસમે ગુણસ્થાને તો પોતાના સ્વરૂપમાં છે, જેમને પોતાના સ્વરૂપમાં એ તો શ્રેણી ચડી રહ્યા છે એમને અબુદ્ધિપૂર્વકનો રાગ છે એ તો અતિ સૂક્ષ્મ છે, અતિ અલ્પ છે, અને એને લીધે થઈને જે બંધ પડે એ તો અતિ અલ્પ હોય, એની કોઈ ગણના કરવામાં આવતી જ નથી, એટલે એવા અસ્થિરતાને લીધે જે કર્મના બંધ પડે એની અહીંયા વાત નથી, એની અહીંયા વાત નથી, અહીંયા અસ્થિરતાના રાગને ગણ્યો નથી, કેમકે ત્રણ કસાયનો અભાવ થયા પછીથી જે સંજુરણ કસાય એક માત્ર બાકી રહ્યો એને લીધે થઈ, અને જે રાગના પરિણામ હોય કેવા હોય, અતિ સૂક્ષ્મ પરિણામ હોય, અતિ અલ્પ બંધ પડે એવા પરિણામ હોય. અહીંયા તો મૂળ વાતને આપણે સમજવાની છે કે ભગવાન આત્મા એ અતિન્દ્રિય જ્ઞાનમાં અનુભવમાં આવે એવો છે, અતિન્દ્રિયપણે પોતાને અનુભવાય એવો છે, એવો ભગવાન આત્મા એનું જેને લક્ષ થયું છે, જે સમ્યક દર્શન પ્રગટ કરી ચૂક્યા છે, એવા સમ્યક દ્રષ્ટિને ખોટી શ્રદ્ધા નથી, વિપરીત માન્યતા નથી, મિથ્યાત્વ રહ્યું નથી, અનંત અનુબંધ થાય એવા હવે કસાય રહ્યા નથી, એવા કસાયનો ઉદય હવે થતો નથી, એટલે એમને જે બંધ પડે છે એ બંધ જે છે એને અનંતાનુબંધીના બંધ નથી પડતા, એટલે બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. એ દ્રષ્ટિની અપેક્ષાએ વાત કરવામાં આવી છે. પણ જ્યાં દીર્ઘ સંસાર છે, જે સંસારનું મૂળ છે, એવા અનંતાનુબંધી કસાયને કારણે જે બંધ પડે છે એ બંધ હવે સમ્યક દ્રષ્ટિને હોતા નથી. આગળ અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સંસારની જડ જે મિથ્યાત્વ, તેનો જેણે પોતાના અનંત અનંત શક્તિઓના પિંડરૂપ ચૈતન્યમય ભગવાનના આશ્રયે નાશ કર્યો, તેનું સંસારનું મૂળ કપાઈ ગયું છે, હવે એને સંસાર રહ્યો નથી. જેણે મિથ્યાત્વનો નાશ કર્યો એને હવે સંસાર હોય નહીં, દીર્ઘ સંસાર રહે નહીં. આવો જ્ઞાની, આવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એ લડાઈના અશુભ રાગમાં કે 96,000 રાણીઓના વિષયમાં ઉભેલો દેખાય તો પણ તે ચારિત્ર મોહ સંબંધી અલ્પ રાગ છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ છે ને, એટલે અનંતાનુબંધી કસાય ગયો છે, મિથ્યાત્વ ગયું છે, એટલે હવે જે બંધ પડવાના છે તે એવા બંધ પડવાના નથી. એટલે કે ચારિત્ર મોહની સંબંધીનો જે અલ્પ રાગ છે એને અહીંયા ગણ્યો નથી. ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે જેમ કોઈ મોટી આંબલીના ઝાડનું મૂળ કાપી નાખ્યા પછી પાંદડા રહે, પણ એ પાંદડા રહે એની ગણતરી શું, એ થોડા દિવસમાં જ એ તો સુકાઈ જવાના છે, એથી લાંબુ ટકવાના નથી. એ જ રીતે જેને મિથ્યાત્વનું મૂળ કપાઈ ગયું છે એ પછી એવા સમ્યક દ્રષ્ટિને હવે ભાવ થોડા બાકી હશે, પણ એ વધારે લાંબુ ચાલવાનું નથી, એ આંગળીને વેઢે ગણાય એટલા જ ભાવ બાકી હશે, એથી વધારે એને ભાવ હોય નહીં. એટલે એવા ધર્મીને અસ્થિરતાનો અલ્પ રાગ રહે તો થોડા જ કાળમાં એ નાશ પામ્યા વિના રહેતો નથી, અને આ અપેક્ષાએ અસ્થિરતાના અલ્પ રાગને અહીં ગણ્યો નથી. ગણ્યો નથી એટલે એનો અભાવ છે એમ નહીં, ગણ્યો નથી એટલે એનો અભાવ છે એમ નહીં, અસ્થિરતાનો રાગ નથી એમની છે, પરંતુ એની મુખ્યતા નથી અથવા એને ગૌણ કર્યો છે એમ અહીંયા એનો અર્થ લેવાનો છે. લોકોને મિથ્યાત્વ શું છે એ ખબર નથી. મિથ્યાત્વ મોટામાં મોટું પાપ છે, મિથ્યાત્વ મોટામાં મોટું પાપ છે, ભવભ્રમણનું કારણ છે, અનાદિથી મિથ્યાત્વને કારણે એ રખડ્યો છે, પોતાના સ્વરૂપનો અનુભવ નથી કર્યો માટે એ રખડ્યો છે, પોતાનું કેવું સ્વરૂપ છે એને અનુભવ સહિત જાણ્યું નથી અને એની સમ્યક શ્રદ્ધા નથી થઈ એટલે એને રખડવું થયું છે. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એટલે કઈ વ્રત તપને કારણે એ દુઃખી થયો છે અને અનંત કાળ સુધી રખડ્યો છે એમ નથી, મિથ્યાત્વને કારણે, સમ્યક્ત્વ ન થવાને કારણે, પોતાના સ્વરૂપનો અનુભવ નથી થયો, પોતાના સ્વરૂપને જાણ્યું નથી એટલે એને રખડવું થયું છે. પણ લોકોને આ વાતની હજી બરાબર સમજ નથી, એનું એને મહત્વ સમજાયું નથી, એટલે લોકો તો મિથ્યાત્વના પાપને પાપ સમજતા જ નથી. જે મોટામાં મોટું પાપ છે, જે ભવભ્રમણનું મુખ્ય કારણ છે, એને તો લોકો સમજતા જ નથી. એટલે ગુરુદેવ પણ એ વાતને સમજાવતા કહે છે કે લોકોને મૂળ પાપ મિથ્યાત્વ છે એની ખબર નથી. એટલે પછી શું કરે છે કે રાગની કંઈક મંદતા કે બહારનો ત્યાગ જુએ એટલે લોકો એમ સમજે છે કે જાણે ધર્મ થઈ ગયો, એમ એ માને છે. એમાંય પાછા જો ક્યારેક વળી સ્ત્રી પુત્ર પરિવારને છોડે એટલે જાણે સંસાર છૂટી ગયો એમ સમજે. પણ ભાઈ, એમ સંસાર નથી. રાગની રૂચિ છૂટવી જોઈએ, પોતાના સ્વભાવની જ એકમાત્ર રૂચિ રહેવી જોઈએ. પોતાના સ્વભાવનો અનુભવ થયા પછીથી એકમાત્ર પોતાનો જ્ઞાન સ્વભાવ છે એની જ રૂચિ હોય, અને રાગની બિલકુલ રૂચિ ન હોય, રાગનું કરતાપણું પણ ન હોય, ત્યારે ખરેખર તો સંસાર છૂટ્યો કહેવાય. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, રાગની રૂચિ, રાગનું કરતાપણું કે જે સંસારનું મૂળ છે, તે જ્યાં સુધી જીવંત છે, જ્યાં સુધી એ સાબુત છે, જ્યાં સુધી એ રહ્યું છે, ત્યાં સુધી સંસારનું પરિભ્રમણ છૂટતું નથી. એ ગમે તેવા વ્રત તપ લે, દીક્ષા લે, બધું કરે, પણ જ્યાં સુધી એને હજી અંદરમાંથી રાગની રૂચિ ગઈ નથી, રાગનું કરતાપણું ગયું નથી, રાગનું ભોગતાપણું ગયું નથી, પરમાં રૂચિ રહી છે, સ્વનું લક્ષ્ય થયું નથી અને સ્વની રૂચિ થઈ નથી, ત્યાં સુધી એને સંસારનું પરિભ્રમણ અટકશે નહીં. રાગ તો આગ છે, અશાંતિ છે, દુઃખ છે. રાગને જ્યાં સુધી ઇષ્ટ માનવામાં આવે, સારો માનવામાં આવે, લાભદાયી માનવામાં આવે, એટલે કે લાભરૂપ અથવા કર્તવ્યરૂપ માને, ત્યાં સુધી બહારમાં ગમે તેવા ત્યાગ હોય તો પણ એ જીવ સંસારમાં જ રહે છે, એને સંસાર ઘટતો નથી. આગળ પાના નંબર 323 ઉપર શરૂઆતમાં કહે છે કે આ રીતે સમ્યક દ્રષ્ટિને ભાવ આશ્રવનો અર્થાત રાગ દ્વેષ મોહનો અભાવ છે. ભાવ આશ્રવ એટલે એને એવા રાગ દ્વેષ અને મોહ એવા ભાવોની રૂચિ નથી, એમાં એનું સ્વામિત્વ નથી, એને એમાં ઇષ્ટ બુદ્ધિ નથી, એટલે એવા એ રાગ દ્વેષ અને મોહના પરિણામ પોતે જાણી જોઈ સમજી વિચારીને બુદ્ધિપૂર્વક કરતો જ નથી. ક્યારેક એને એવા રાગ દ્વેષ કે મોહ થાય છે તો એ તો એને હે બુદ્ધિ હોય છે, એને છોડીને પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે. એટલે અહીંયા વાત કરી છે કે આ રીતે સમ્યક દ્રષ્ટિને એવા ભાવ થતા નથી, એટલે ભાવ આશ્રવ નથી. રાગ દ્વેષ મોહનો અભાવ છે એટલે એવા ભાવ આશ્રવનો અભાવ છે. દ્રવ્ય આશ્રવને બંધના હેતુ થવામાં, એટલે કે નવા કર્મ જળકર્મ બંધાવામાં, નવા જળકર્મના બંધ પડવામાં નિમિત્ત થવામાં, એવા રાગ દ્વેષ મોહનો સમ્યક દ્રષ્ટિને ભાવ હોવાથી જૂના કર્મ જળકર્મ દ્રવ્ય આશ્રવો એના ઉદય એ કારણભૂત થતા નથી, એ નિમિત્ત કારણ થતા નથી. દ્રવ્ય આશ્રવોને બંધના હેતુ થવામાં, એટલે નવા કર્મના બંધમાં હેતુ થવામાં, હેતુભૂત એવા, ખરેખર હેતુભૂત જે છે તે રાગ દ્વેષ મોહ છે, એટલે હેતુભૂત એવા રાગ દ્વેષ મોહ નો તો સમ્યક દ્રષ્ટિને અભાવ છે, અને એવો અભાવ હોવાથી એ દ્રવ્ય આશ્રવો જળ કર્મના ઉદયો એ નવા બંધના હેતુ એટલે કારણ એટલે નિમિત્ત થતા નથી, અને દ્રવ્ય આશ્રવો બંધના હેતુ નહીં થતા હોવાથી સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને બંધ થતો નથી. ભલે એ સત્તામાં પડ્યા હોય, ઉદયમાં આવે, તે છતાં એ કર્મો જ્ઞાનીને નવો બંધ થવામાં કારણભૂત થતા નથી, નિમિત્ત કારણ બનતા નથી. કર્મ ગમે તેટલા પડ્યા છે સત્તામાં, અને એ ઉદયમાં પણ આવશે, પણ એથી જ્ઞાનીને કાંઈ ફેર પડતો નથી. જ્ઞાની પોતે પોતાના સ્વરૂપના લક્ષે રહે છે. એટલે જે જળકર્મના ઉદય આવે એ ઉદય તરફ એનું લક્ષ જતું જ નથી. ઉદય તરફ લક્ષ નથી જતું એટલે એનું સામિત્વ નથી, એમાં ઇષ્ટબુદ્ધિ નથી, એમાં એકત્વ મમત્વ નથી, એમાં કર્તા બુદ્ધિ નથી, એટલે જ્ઞાનીને એવા બંધ પડતા જ નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે હવે આગળ કહે છે સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે. ચોથે ગુણતાને સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે. પછી ભલે તે નરકનો નારકી હોય, તિર્યંચ હોય, મનુષ્ય હોય કે દેવનો જીવ હોય, પણ જેને સમ્યક્ત્વ પ્રગટ થયું છે, સમ્યક દર્શન થયું છે, એ સમ્યક દ્રષ્ટિ છે, તે જ્ઞાની છે. અનંત અનંત ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ આત્મા છે. એવા ભગવાન આત્માને જેણે સ્વ અનુભવમાં જાણ્યો છે, એની જેને અનુભૂતિ થઈ છે, તે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે. પછી ભલે તેને શાસ્ત્રનું વિશેષ જાણપણું ન હોય, શાસ્ત્રનું વિશેષ જાણપણું ન હોય તો પણ એ જ્ઞાની છે. પુણ્ય અને પુણ્યના ફળથી અધિક એટલે જુદો, પુણ્ય અને પુણ્યના ફળથી જુદો ચૈતન્યમય ભગવાન અંતરમાં જેવો છે, તેવો જેણે જુદો જાણ્યો છે, ભિન્ન જાણ્યો છે, એવું જેને ભેદ જ્ઞાન વર્તે છે તે જ્ઞાની છે. આગળ 324માં પાના ઉપર કહે છે કે એનો ખુલાસો આ પ્રમાણે છે કે પહેલું તો કોણ જ્ઞાની છે? તો કે જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાય. ત્રણ અપેક્ષાએ વાત કરી છે ને, એમાંની આ પહેલી અપેક્ષાએ પંડિતજીએ સમજાવ્યું છે. એક અપેક્ષા એવી છે કે જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાય. બધા આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે તે અપેક્ષાએ બધા આત્મા જ્ઞાની કહેવાય. અહીં સમ્યક્ત્વ મિથ્યાત્વની અપેક્ષાએ આ વાત નથી. સમ્યક્ત્વ અને મિથ્યાત્વની અપેક્ષાએ જો લેવામાં આવે તો બીજી વાત છે કે સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. અને ત્રીજી વાત એ છે કે સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષાએ જો જોવામાં આવે તો કેવડી ભગવાન, તીર્થંકર ભગવાન, અરિંદ ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્ત અજ્ઞાની છે, જેને હજી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ સત્તામાં પડ્યા છે, ઉદયમાં છે, એ છદ્મસ્ત છે. એવા છદ્મસ્તને કેવડી ભગવાનની અપેક્ષાએ અજ્ઞાની કહ્યું. કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવનું કથન કરતા બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કહ્યો છે સિદ્ધાંતમાં. કેમકે હજી પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ છે એ હજી બારમા ગુણસ્થાને નથી, એ તેરમા ગુણસ્થાનથી હોય છે, એટલે એ અપેક્ષાથી વાત કરી છે. અલ્પ જ્ઞાનની અપેક્ષાએ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાન ગણવામાં આવ્યું છે. મિથ્યાત્વનું અજ્ઞાન જુદું અને જ્ઞાનની કમીરૂપ અજ્ઞાન જુદું. મિથ્યાત્વનું અજ્ઞાન જુદું અને જ્ઞાનની ઓછપરૂપ અધુરાસરૂપ અજ્ઞાન એ જુદું. બારમે ગુણસ્થાને મોહનો બિલકુલ નાશ અને પૂર્ણ અકસાય ભાવ હોવા છતાં કેવળ જ્ઞાનીને જેવા જ્ઞાનની પૂર્ણતા છે તેવી નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાની કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે એક બાજુ શાસ્ત્રના અભ્યાસ કરતા એવું ખ્યાલમાં આવે છે કે સમ્યક દ્રષ્ટિને માત્ર આત્માનું જ્ઞાન હોય છતાં જ્ઞાની કહે. શાસ્ત્રમાં એમ વાત આવે છે, શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો શાસ્ત્રમાં એ વાત જાણવા મળે છે કે સમ્યક દ્રષ્ટિને માત્ર આત્માનું જ્ઞાન હોય, સમ્યક જ્ઞાન છે એટલે આત્માનું જ્ઞાન છે, છતાં એને જ્ઞાની કહે. અને મિથ્યાદ્રષ્ટિને 11 અંગનું શાસ્ત્રનું જ્ઞાન હોય, 9 પૂર્વનું શાસ્ત્રનું જ્ઞાન હોય, એવું હોય છતાં પણ અજ્ઞાની કહે. એક વાત આ રીતે કહે અને બીજી બાજુ એમ પણ પાછા કહે કે પૂર્ણ જ્ઞાન પર્યાયમાં પ્રગટ્યું છે એવા કેવળ જ્ઞાનીને જ્ઞાની કહે, અને જ્ઞાનની અપૂર્ણતાની અપેક્ષાએ બારમે ગુણસ્થાને પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ હોય છતાં એને અજ્ઞાની કહે. એટલે આ બધી વિવક્ષ છે, એ વિચિત્રતા છે, તે યથાર્થ સમજવી જોઈએ. કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે એ રીતે એને સમજવું જોઈએ. અને આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે સમજવામાં આવે તો બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. ફક્ત એકાંતે કોઈ પણ વસ્તુને લેવામાં આવે તો પછી કાંઈ સિદ્ધ થતું નથી અને ઉલટું મિથ્યાત્વ ગ્રહણ થાય છે. એટલે કોઈ વસ્તુને એકાંતે ન લેતા જેમ છે તેમ એની અપેક્ષા સાથે સમજવી જોઈએ એવો ઉપદેશ ફલિત થાય છે. તો આ રીતે ગાથા 177-178 ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનના અંશ આપણે લીધા. હવે આગળ સાથે આપણે લઈએ. હવે કળશ 120 છે. ગાથા 177-178 પછીથી કહે છે કે જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધ નયનું મહાત્મ છે, માટે શુદ્ધ નયનું મહિમારૂપ કાવ્ય અહીંયા કહેવામાં આવ્યું છે. શુદ્ધ નયના મહિમાનું કાવ્ય કહેવામાં આવ્યું છે. જ્ઞાનીને બંધ થતો નથી એ વાત આપણે સમજ્યા. સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી એ વાતને આપણે ઘણી સારી રીતે સમજ્યા છીએ. હવે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ ગાથા 177 અને 178 પછીથી એ શુદ્ધ નયનું મહાત્મ્ય દર્શાવતા એ શુદ્ધ નયના મહિમાનું કાવ્ય એટલે કળશ કહે છે. તો કળશ 120 અધ્યાયાસ્ય શુદ્ધ નય બુદ્ધત બોધચિહ્ન મૈકાગ્રમેવ કલયંતી સદૈવ એતે રાગાદી મુક્ત મનસ સતતમ ભવંત પશ્યંતિ બંધ વિદુરમ સમયસ્ય સારમ. કળશ 120 ના અર્થમાં અહીંયા કહે છે કે ઉદ્દત બોધ ચિહ્નમ શુદ્ધ નયમ અધ્યાસ્ય એટલે ઉદ્દત જ્ઞાન. ઉદ્દત એટલે કોઈનું દબાવ્યું દબાય નહીં એવું ઉન્નત જ્ઞાન. ઉદ્દત જ્ઞાન જેનું લક્ષણ છે એવા શુદ્ધ નયમાં રહીને અર્થાંત શુદ્ધ નયનો આશ્રય કરીને એ સદા એવ એકાગ્રમ એવ કલયંતી જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે તે સતતમ રાગાદી મુક્ત મનસઃ ભવંત તેઓ નિરંતર રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા બંધ વિધુરમ સમય સારમ પશ્યંતી. રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા બંધ રહિત એવા સમયના સારને અર્થાંત પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને દેખે છે અનુભવે છે. શુદ્ધ નયના મહિમાનું કાવ્ય છે એટલે અહીંયા એ વાત કરી છે કે ઉદ્દત જ્ઞાન. ઉદ્દત જ્ઞાન એટલે કોઈનું દબાવ્યું દબાય નહીં એવું ઉન્નત જ્ઞાન. એ ઉદ્દત જ્ઞાન જેનું લક્ષણ છે, ઉદ્દત જ્ઞાન જેનું લક્ષણ છે એવા એવા શુદ્ધ નયમાં રહીને એટલે કે એવા શુદ્ધ નયનો આશ્રય કરીને. શુદ્ધ નય કેવો? કે જેનું લક્ષણ ઉદ્દત જ્ઞાન છે એવો શુદ્ધ નય એનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે એટલે વારંવાર એ પોતે તેમાં એકાગ્રતા કરે છે. ક્યાં એકાગ્રતા કરે છે? શુદ્ધ નયના વિષયમાં. શુદ્ધ નયના વિષયમાં એકાગ્રતા કરે છે એટલે એનો અર્થ એવો થયો કે શુદ્ધ નયનો આશ્રય કર્યો. અને શુદ્ધ નય કેવો છે? શુદ્ધ નય એવો છે કે જે કોઈથી દબાતું દબાય નહીં એવા જ્ઞાન સહિત છે. જેનું લક્ષણ શું છે? કે ઉદ્દત જ્ઞાન, જે જ્ઞાન કોઈથી દબાય નહીં એવું જે જ્ઞાન, એ ઉદ્દત જ્ઞાન એ જેનું લક્ષણ છે એવો શુદ્ધ નય અને એવા શુદ્ધ નયનો આશ્રય એટલે કે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળી જે શુદ્ધ છે તે એનો આશ્રય એમાં એકાગ્રતાપણાનો અભ્યાસ એટલે વારંવાર એમાં જ એકાગ્રતા કરે છે તેઓ નિરંતર હંમેશા રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા, કેમ કે અભ્યાસ જ એનો છે, એકાગ્રતા જ ત્યાં કરે છે. શુદ્ધ નયના વિષય ભગવાન આત્મા ત્રિકાળ નાયકમાં જે એકાગ્રતા કરે છે એને પછી રાગાદિ હોતા જ નથી, એટલે એમના ચિત્તમાં રાગ હોય નહીં, એમના મનમાં કોઈ વિકારી ભાવ આવતો નથી, એટલે એ રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા, એ બંધ રહિત એવા સમયના સારને અર્થાંત પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને દેખે છે, અનુભવે છે. જો આ તો સમ્યક દર્શન પ્રગટ કરવાની રીત અહીંયા તો આપી દીધી. શુદ્ધ નયનું મહાત્મ તો બતાવ્યું, શુદ્ધ નયનો મહિમા તો દર્શાવ્યો, પણ સાથે સાથે આપણને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની વિધિ પણ દર્શાવી દીધી કે એકાગ્રતા, અભ્યાસ, એકાગ્રપણાનો અભ્યાસ, અભ્યાસ એટલે વારંવાર જે કરવામાં આવે એને અભ્યાસ કહેવામાં આવે છે. અહીંયા શાસ્ત્રની ભાષામાં અભ્યાસનો એવો અર્થ થાય છે કે વારંવાર કરવું, એકાગ્રતા કરવી, અને એ પણ વારંવાર એકાગ્રતા કર્યા જ કરવી. ક્યાં કર્યા કરવી? શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા જે છે, જે ક્યારેય બદલાતું નથી એવું ધ્રુવ તત્વ જે શુદ્ધ છે, ત્યાં એકાગ્રતા કર્યા કરવી, વારંવાર એકાગ્રતા કરવી. એ એવું જે કરે છે એ રાગાદિથી રહિત ચિત્તવાળા છે, અને એમનું પરિણમન રાગદિથી રહિત થઈ રહ્યું છે, એવા એ પોતે પોતાના સ્વરૂપને દેખે છે, અનુભવે છે. અને કેવા સ્વરૂપને દેખે છે, અનુભવે છે? તો કે બંધ રહિત એવા સમયના સારને, બંધ રહિત જે કર્મ મળથી રહિત છે એવો શુદ્ધ ભગવાન આત્મા, જે મુક્ત સ્વરૂપ છે એવા ભગવાન આત્માને એ દેખે છે, અનુભવે છે. સમ્યક દર્શન માટે એનો અનુભવ થાય છે એ મુક્ત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શાંત સ્વરૂપ ભગવાન આત્મા છે એનો અનુભવ થાય છે. એ કર્મમલથી સહિત એવા આત્માનો કોઈ અનુભવ નથી, એમાં કોઈ કર્મનો અનુભવ થતો નથી. કર્મ જે પડ્યા છે સત્તામાં એ કંઈ એને અનુભવમાં આવતા નથી, કેમ કે એ એના અંદરમાં નથી, એ આત્માના સ્વરૂપમાં નથી. જે અનુભવ થાય છે તો પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે, અને પેલી મલિનતા તો એની સાથે રહી છે, એ તો બહારમાં છે. ગમે તેવી પર્યાયમાં જાય જીવ, ગમે તેવા ગંદા વિચાર કરે, છતાં પણ એ બધી ગંદકી એના સ્વરૂપમાં જતી નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, એવો ને એવો છે. સોનાને કાદવમાં રાખો, ગમે તેવા ગંદા પાણીમાં નાખો, ગમે તેવા ઓઇલમાં નાખો, અને પછી એને માટીમાં રગદોળો, ગમે તે કરો, વિષ્ટામાં નાખો, પણ છતાંય એ બધું કંઈ એના સોનાના દ્રવ્યની અંદર જતું નથી, સોનાને મલિન કરતું નથી. એ તો ઉપર રહ્યું છે, બહારમાં રહ્યું છે, એને પાણીથી ધોઈ નાખતા એ બધું નીકળી જાય છે. અંદર જે સોનું છે તો એવું ને એવું રહ્યું છે, એની સ્પેસિફિક ગ્રેવિટી પણ એમ જ છે, એની પીળાશ પણ એમ છે, એની એનો ચકચકાટ પણ એમ જ છે, એની કન્ડક્ટિવિટી પણ એમ જ છે, બધું એમનું એમ જ છે, એમાં કાંઈ ફેર પડતો નથી. એવી રીતે આ ભગવાન આત્મા ગમે તે પર્યાયમાં ગયો હોય તો પણ એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એટલે એવો શુદ્ધ ભગવાન આત્મા છે એનું લક્ષ કરતા એવો શુદ્ધ જ અનુભવમાં આવે છે, એવો શુદ્ધ જ અનુભવમાં આવે છે. બંધ રહિત એવા સમયના સારને એ પોતે અનુભવે છે, દેખે છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજીએ વધારે સરસ રીતે સમજાવ્યું છે કે અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. ગમે ત્યાં એકાગ્રતા કરવાની નથી. એકાગ્રતા એટલે ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન, વિકલ્પ વિના, વિકલ્પ વિના, કોઈ પણ જાતના ઉપયોગને રખડાવ્યા વિના, ઉપયોગને જ્યાં ત્યાં રખડાવ્યા વિના એક જગ્યાએ સ્થિર કરવો. પણ એ જગ્યા કઈ? એકાગ્રતા ક્યાં કરવાની? એ ધ્યાન કોનું કરવાનું? એનો વિષય શું? તો કે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, ત્યાં એકાગ્રતા કરવાની. પહેલા તો એને વિકલ્પ રહિત થતા આવડવું જોઈએ કે વિકલ્પ રહિત કેમ થવું. વિકલ્પો તો ઘણા સતાવે છે, તો વિકલ્પ રહિત શાંત થતા એને શીખવું પડશે. અને આ કેટલાય વર્ષોથી જે અભ્યાસ કરી રહ્યો છે અને જે એને દ્રઢતા કરી છે કે હું પોતે નાયક, નાયક શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું, બસ એનું એકમાત્ર એને રટણ રહે છે અને એમાં એને એકાગ્રતા કરવી છે ત્યારે પેલો નિર્વિકલ્પ શાંત દશાનો અભ્યાસ કર્યો છે ને એ ત્યાં એને કામ લાગશે. પોતાને નિર્વિકલ્પ થતા આવડે છે એટલે હવે એ નિર્વિકલ્પ થયો છે, શાંત પડ્યો છે, ત્યાં હવે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, ધ્રુવનું લક્ષ્ય કરે છે. એટલે એમ થતા એને ભગવાન આત્મા દેખાય છે. એટલે કરવાનું શું છે? અહીં શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા, ત્યાં એકાગ્રતા કરવાની છે અને એમ કરવાનું કહ્યું છે. શુદ્ધ નય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, શુદ્ધ છું, એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધ નય. અહીંયા પરિણમનને અપેક્ષાથી શુદ્ધ નય કહ્યો છે. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, શુદ્ધ છું, એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધ નય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ. આવું પરિણમન થાય એટલે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે એટલે આત્મામાં વળ્યા કરે, સ્વરૂપ તરફ રહ્યા કરે અને ત્યાં સ્થિરતા વધતી જાય એનું નામ એકાગ્રતાનો અભ્યાસ. આ એકાગ્રતાનો અભ્યાસ કરવાનો છે. શુદ્ધને શ્રુત જ્ઞાનનો અંશ છે અને શ્રુત જ્ઞાન તો પરોક્ષ છે, કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે એ અપેક્ષાએ અહીંયા શ્રુત જ્ઞાનને પરોક્ષ કહ્યું છે. તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ કયો છે? એ કઈ રીતે પરોક્ષ કયો છે? કેવળ જ્ઞાનની અપેક્ષાએ. પણ સાથેને સાથે એક બીજી વાત પણ લીધી છે, કે છે કે વળી તે અનુભવ એક દેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. આનો વધુ વિસ્તાર ગુરુદેવે એમના પ્રવચનમાં કર્યો છે. મૂળ વાત એ છે કે સમ્યક દર્શન થાય છે ત્યારે જે પ્રતિભાસ થાય છે અને જે સુખનું વેદન, કેવું સુખ? અલૌકિક સુખ, અલૌકિક આનંદનું વેદન જે છે એ અનુભવ છે અને એ અનુભવ જે છે એ પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષ છે, એટલું પ્રત્યક્ષ પણ છે. પણ સાથે રહેલું જે જ્ઞાન છે એને પરોક્ષ કહ્યું છે. કેવળ જ્ઞાનની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ, કેવળ જ્ઞાનની અપેક્ષાએ એ સમ્યક જ્ઞાન છે એને પરોક્ષ પણ છે. પણ પેલો અનુભવ એટલે વેદન, અતિન્દ્રિયપણે જે વેદવામાં આવે છે અલૌકિક આનંદ, એ વેદન એ તો પ્રત્યક્ષ છે. એટલે એ વાત પણ અહીંયા સાથે લીધી છે. એટલે કહે છે કે વળી તે અનુભવ એક દેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થાય છે. પૂર્ણતા જે પ્રગટ થાય છે અને જે અનુભવ થાય છે એ કેવળ જ્ઞાન થાય છે. એનો વધુ વિસ્તાર ગુરુદેવે કર્યો છે. એટલે કે સમ્યક દર્શન વખતે કઈ રીતે શું છે એ વાત પણ ગુરુદેવે ઘણી સારી રીતે સમજાવી છે. તો આપણે આ કલાસ ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, પાના નંબર 325, કળશ 120, શ્લોકાર ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે શરૂઆતમાં કે જુઓ, જે ઉન્નત જ્ઞાન પ્રગટ થાય છે તે ત્રિકાળી દ્રવ્યને જ ગણે છે. કોને ગણે છે? ત્રિકાળી દ્રવ્યને જ ગણે છે. એટલે બીજાને કોઈને ગણતું જ નથી, એ જ્ઞાન ત્રિકાળી દ્રવ્યને જ ગણે છે. એટલે ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધ એને જ ગણે છે, એના સિવાય બીજાને કોઈને ગણતું નથી. જે જ્ઞાનની પર્યાય અંદર દ્રવ્યમાં વળેલી છે એ 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન જાણપણું હોય તેને પણ ગણતું નથી. સ્વના જ્ઞાન વિનાના જ્ઞાનને ઉદ્દત જ્ઞાન ગણતું નથી. સ્વ એટલે ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય, એનું જ્ઞાન, એના જ્ઞાન વિનાના બીજા કોઈ પણ જ્ઞાન છે, પેલા દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન છે, જે જાણપણું છે, એને પણ એ ગણતું નથી. માત્ર સ્વનું જ્ઞાન, પોતાનું શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ, પોતાનો જ્ઞાયક સ્વભાવ, એના વિના એ ઉદ્ગત જ્ઞાન બીજાને કોઈને ગણતું નથી. ઉદ્ગત જ્ઞાન બે પ્રકારે, પહેલું તો ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ વસ્તુને ઉદ્ગત જ્ઞાન કહીએ. ત્રિકાળી ત્રણે કાળ રહેવાવાળી જ્ઞાન સ્વરૂપ વસ્તુ એને ઉદ્ગત જ્ઞાન કહીએ. અને બીજું તેને જાણનાર શુદ્ધ નયનું પરિણમન તેને પણ ઉદ્ગત જ્ઞાન કહીએ. જો અહીંયા ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે, આ સ્પષ્ટતા ખૂબ સારી રીતે સમજવા જેવી છે. એક વાત ઉદ્ગત જ્ઞાન તરીકે શેની લીધી, કે જે ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એને ઉદ્ગત જ્ઞાન કહીએ. ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ વસ્તુ, વસ્તુ એટલે આત્મા, એ જ્ઞાન ગુણ જે મુખ્ય છે, અનંત ગુણનો પિંડ છે, એમાં જે જ્ઞાન છે એ જ્ઞાન પૂર્ણ છે એને ઉદ્ગત જ્ઞાન કહીએ. અને એ જ્ઞાન પરિપૂર્ણ છે એને કોઈની અપેક્ષા નથી, એટલે એ કોઈને ગણતું નથી, એ પોતે પૂર્ણ છે, એટલે ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ વસ્તુને ઉદ્ગત જ્ઞાન કહીએ. આ એક વાત. અને બીજી વાત અહીંયા જે પ્રયોજનભૂત છે એને સમજાવતા ગુરુદેવ કહે છે કે બીજું કે તેને જાણનાર, એટલે ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ વસ્તુને જાણનાર જે અનંત ગુણોનો પિંડ જે વસ્તુ છે એને જાણનાર, તેને જાણનાર શુદ્ધ નયનું પરિણમન તેને પણ ઉદ્ગત જ્ઞાન કહીએ. શુદ્ધ નયનું પરિણમન તેને પણ ઉદ્ગત જ્ઞાન કહીએ. સ્વના આશ્રયે પ્રગટ થયેલું ભેદ જ્ઞાન સ્વને જ ગણે છે. સ્વના આશ્રયે પ્રગટ થયેલું ભેદ જ્ઞાન, કોનાથી ભેદ પાડ્યો છે એને? સ્વથી બીજું બધું પર એવો જેને ભેદ વર્તે છે એવું ભેદ જ્ઞાન. સ્વના આશ્રયે પ્રગટ થયું છે એટલે માત્ર સ્વનો જ આશ્રય છે અને સ્વને જ જાણે છે, એ સિવાય બીજા કોઈને એ જાણતું નથી. સ્વના આશ્રય છે ત્યારે તે સ્વને જ જાણે છે, સ્વને જ અનુભવે છે, સ્વ સાથે એને એક રૂપપણું છે. એવા સ્વના આશ્રયે પ્રગટ થયેલું જે ભેદ જ્ઞાન જે સ્વને જાણે છે, સ્વને જ ગણે છે, જે જ્ઞાનમાં ભગવાન આત્મા આવતો નથી તે જ્ઞાનને જ્ઞાન જ કહેતા નથી એમ અહીંયા તો કહેવું છે. જે જ્ઞાનમાં ભગવાન આત્મા એને આવે છે એટલે કે જણાય છે, અહીંયા આવે છે એનો અર્થ જણાય છે. ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી જે અનંત ગુણનો પિંડ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન એમ જે કહીએ છીએ એવો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, એવા ભગવાન આત્માને જાણનાર શુદ્ધ નયનું પરિણમન એને ઉદ્ગત જ્ઞાન કહ્યું. અને એ જ્ઞાન, એ ઉદ્ગત જ્ઞાન સ્વના આશ્રયે પ્રગટ થયું છે અને એ સ્વને જાણે છે, સ્વને ગણે છે, અને સ્વ સિવાય જ્ઞાન ખરેખર જ્ઞાન કહેવાતું જ નથી. સ્વના જ્ઞાન સિવાયના જ્ઞાનને જ્ઞાન કહેતા જ નથી, માહિતી કહેવાય છે એને, તો જાણપણું કહેવાય. જો વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે પેલો ઉદ્ગત છોકરો કોઈ હોય ને, કે એના મા બાપને પણ માને કે ન માને, ગણે ન ગણે એવો હોય ને ઘણા, એના બાપને અથવા એની માને કે એના ભાઈને કે એના મામાને કે કાકાને, કુટુંબમાં કોઈને ગણે નહીં એવો હોય છે ને છોકરો, તેવી રીતે આ શુદ્ધ ત્રિકાળીને ગ્રહણ કરનાર શુદ્ધ નય ઉદ્ગત છે. ઉદ્ગત છોકરો એના કોઈને મા બાપને પણ ગણે નહીં, ભાઈ બહેનને કોઈને ગણે નહીં, કોઈને ન ગણતો એને ઉદ્ગત કહીએ છીએ. તો એવી રીતે અહીંયા એમ કહેવું છે કે તેવી રીતે શુદ્ધ ત્રિકાળીને ગ્રહણ કરનાર ઉદ્ગત શુદ્ધ નય છે. ત્રિકાળી ભગવાન આત્મા એને ગ્રહણ કરનાર શુદ્ધ નય, શુદ્ધ નય એ તો જ્ઞાનનો અંશ છે ને, જ્ઞાનના અંશને આપણે શુદ્ધ નય કહીએ છીએ, નય કહીએ છીએ, અહીંયા શુદ્ધ નય લીધો છે. એ શુદ્ધ નય છે એ જ્ઞાનનો અંશ છે, અને એ કેવો લીધો છે અહીંયા, કે જે ત્રિકાળીને ગ્રહણ કરનાર છે. પેલો ઉદ્ગત છોકરો કોઈને ગણતો ન હોય, પણ કદાચ એક વ્યક્તિને કોઈકને ગણતો હોય, મા બાપ બધામાંથી કદાચ કોઈકને એકને ગણતો હોય, અથવા તો કુટુંબીને કોઈને ન ગણતો હોય, તો કોઈક એના હેડમાસ્ટરને કે ટીચરને કોઈકને ગણતો હોય, કોઈકને ગણતો હોય, કોઈ એકને જ ગણતો હોય, બાકી ઉદ્ગત હોય બધાને એ ગણે નહીં. એવી રીતે અહીંયા વાત કરી છે કે શુદ્ધ ત્રિકાળીને જેને ગ્રહણ કર્યો છે એ શુદ્ધ ત્રિકાળીને ગ્રહણ કરનાર શુદ્ધ નય, એ જ્ઞાનનો અંશ, એવા જ્ઞાનનો અંશ જે છે કે જેણે શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્માને ગ્રહણ કર્યો છે એટલે એને જે ગણે છે એ શુદ્ધ નય ઉદ્ધત છે, તે બીજા કોઈને ગણતો નથી. એટલે કે પેલા જે 11 અંગ અને 9 પૂર્વના જે માહિતીરૂપ જ્ઞાન છે એને અહીંયા એ ગણતો નથી. સ્વને ગણનારું તે જ્ઞાન એ કોઈ પરને ગણતું નથી, માત્ર સ્વને ગણે છે, સ્વને જાણે છે, સ્વને ગ્રહણ કર્યું છે, સ્વ તરફ લક્ષ્ય થયું છે એને જ એ ગણે છે. એ રીતે અહીંયા ગણતો નથી જે કહ્યું છે ને, ઉદ્ધતનો અર્થ અહીંયા એ રીતે કરવાનો છે. એટલે આ સમજાવ્યું. આગળ અહીંયા કહે છે કે ત્રિકાળી જ્ઞાન કોઈથી દબાયું દબે નહીં, તેમ ત્રિકાળી જ્ઞાનને જાણનારું ગણનારું જ્ઞાન પણ કોઈથી દબાયું દબતું નથી. આ ઉદ્ધતનો અર્થ જે કહ્યો ને, કોઈથી દબાતું નથી, એ જે અર્થ કર્યો છે ને, એની અહીંયા વાત સમજાવી છે કે ત્રિકાળી જ્ઞાન કોઈથી દબાયું દબે નહીં, તેમ ત્રિકાળી જ્ઞાનને જાણનારું ગણનારું જ્ઞાન પણ કોઈથી દબાયું દબતું નથી. ઉદ્ધત જ્ઞાનના બે અર્થ કર્યા ને, ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ વસ્તુ એટલે ત્રિકાળી જ્ઞાન એ પણ ઉદ્ધત છે એટલે કોઈથી દબાય એવું નથી, અને તેવી રીતે તેને જાણનાર જે શુદ્ધ નય, જે જ્ઞાનનો અંશ છે એ પણ એવો જ છે. એને જાણનારું એ જ્ઞાન, શુદ્ધ નય એ જ્ઞાનનો અંશ, એ પણ એવો જ છે, એ પણ કોઈથી દબાયો દબે નહીં એવો છે. જ્ઞાનાવરણીયનો ઉદય, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તે જ્ઞાનને દબાવે છે એમ નથી. જ્ઞાનાવરણીયને લઈને અહીં આત્મામાં જ્ઞાનનો ઘટાડો થાય કે વધારો થાય એ વાત બિલકુલ નથી. જ્ઞાનાવરણીય કર્મ તો જડ કર્મ છે, એ જડ કર્મ જડમાં રહ્યું, એનો ઉદય છે તો ત્યાં જે ઉદય હોય તે ત્યાં રહ્યો, પણ એ ઉદય જ્ઞાનાવરણીયનો છે એનું લક્ષ્ય કરી અને જીવ પોતે અજ્ઞાન ભાવે પરિણમે એ વાત જુદી છે. એ વાત જુદી થઈ, એમાં તો જીવનો પોતાનો દોષ છે, એમાં જીવનો પોતાનો દોષ છે. પણ જે જાગૃત છે એ કંઈ એવા અજ્ઞાન ભાવે પરિણમતો નથી. જેને આત્માનું જ્ઞાન છે એ હવે કોઈ અજ્ઞાન ભાવે પરિણમતો નથી. એટલે જ્ઞાનાવરણીય કર્મ કોઈને નડતું નથી. જ્ઞાનાવરણીય કર્મને લઈને આત્માની અંદર જ્ઞાનનો ઘટાડો થઈ જાય એ વાત બિલકુલ નથી. આ વાતને બરાબર બેસાડવાની છે, સમજવાની છે. ગુખવાની વાત નથી, સમજવાની વાત છે. કોઈ પણ કર્મની પ્રકૃતિ સત્તામાં પડી હોય અને ઉદયમાં આવે તે છતાં પણ એ કોઈ પ્રકારનું દબાણ કે ફોર્સ કે કોઈ એવી અસર આત્મા ઉપર કરતી નથી. કર્મની કોઈ પણ પ્રકૃતિ એ સત્તામાં પડી છે, એ જ્યારે ઉદયમાં આવે, એ ફળ આપે, એનો વિપાક થાય, ત્યારે એ કોઈ પણ પ્રકારનું દબાણ કે એની ઇન્ફ્લુઅન્સ આત્મા ઉપર કરે એમ બનતું નથી. એ જડ છે તે જડમાં રહ્યું, એને આત્માને ખરેખર સીધો કોઈ સંબંધ નથી. પણ આ આત્મા પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળીને એટલે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થઈને, પોતાનો શુદ્ધ સ્વભાવ છે એમાંથી ચ્યુત થઈને, એટલે બીજી રીતે એમ કહેવાય કે ડોટ ડાયો થઈને બહાર નીકળ્યો, પોતાના સ્વરૂપમાં આનંદમાં સુખમાં શાંતિમાં હતો, ત્યાંથી એ બહાર નીકળ્યો, પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈને બહાર નીકળ્યો, અને એણે એવા કર્મના ઉદય તરફ લક્ષ્ય કર્યું, એની સાથે જોડાયો, એટલે પછી આશ્રવ અને બંધ બધું શરૂ થઈ જાય. એટલે ખરેખર કર્મના ઉદય છે એ કંઈ દબાણ કરતા નથી, એ કંઈ બળપૂર્વક કોઈ વિભાવ ભાવે પરિણમવાનું આત્માને કરતા નથી. આત્મામાં એવું કંઈ થઈ શકે નહીં, કેમ કે જડ જડ રહ્યા અને આ ચેતન ભગવાન આત્મા જુદો, ચેતન ભગવાન આત્માની પર્યાયમાં ફેરફાર કરનાર એ જડ કર્મના ઉદય હોઈ શકે જ નહીં. આ વિશ્વાસ લાવવા જેવો છે, આ તર્ક દ્વારા બરાબર સમજવા જેવું છે અને પછી એમાં ખૂબ મનોમંથન ચિંતન કરી અને પોતાની જાતે એની દ્રઢતા કરવાની છે. અને એવી જેને દ્રઢતા થશે એને પછી ભેદ જ્ઞાન કરવું બહુ સહેલું થઈ જશે. એ જ વાતની દ્રઢતા કરવાની છે કે આ બધું જે છે તે કર્મના ઉદયો સમય સમય આવે છે અને એને લીધે થઈ અને મને કંઈ વિકલ્પ થાય છે એવું છે જ નહીં. હું જાતે એ સાથે જોડાઈને વિકલ્પ કરું છું. હું એક સમયે માત્ર માટે પણ કર્મના ઉદયોથી જુદો કેમ નથી પડતો? કર્મના ઉદયો તો દરેક સમય આવે છે, નાના મોટા ઉદયો આવે છે, અને દરેક ઉદયની સાથે મારે જોડાવું એવું કેમ થાય છે? એમાં મારો પોતાનો દોષ છે. હું ભગવાન આત્માનું લક્ષ્ય કરું એવી જાગૃતિ રાખું તો મારે એની સાથે જોડાવાનું થાય નહીં. સવારે ઉઠે ત્યારથી રાત સુધીમાં જે જે ઉદયો આવ્યા છે એ ઉદયની સાથે જ જોડાય છે, ઉદય ભાવે જ રહે છે. અરે જીવ, આવું તું ક્યાં સુધી કરીશ? ભગવાન આત્મા અંદરમાં બિરાજી રહ્યો છે, એનું કેમ લક્ષ નથી કરતો? એક ક્ષણ માટે પણ તને એવા ભગવાન આત્માના લક્ષની રૂચિ નથી થતી? કેમ એમ થાય છે? ક્યાં સુધી રખડવું છે? ક્યાં સુધી ભટકવું છે? હે પ્રભુ, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન દેખાયો છે, તો પછી એવા સિદ્ધ સમાન તારા સ્વરૂપને પ્રગટ કરને, પર્યાયમાં એને પ્રગટ કરને. આવા ઉદય ભાવે પરિણામ કરવાથી તો પ્રભુ ભવના ભ્રમણ થશે, કલ્યાણ ક્યાંથી થશે? અહીંયા કહે છે કે જ્ઞાનાવરણીયને લઈને આત્મામાં જ્ઞાનનો ઘટાડો વધારો થાય એ વાત બિલકુલ નથી. સમ્યક જ્ઞાન પોતે શુદ્ધ અલ્પજ્ઞ પર્યાયરૂપ હોવા છતાં તે નિમિત્તને, એટલે કે ત્રણ લોકના નાથને, રાગને કે અલ્પજ્ઞતાને ગણતું નથી. શું કહ્યું? સમ્યક જ્ઞાન પોતે શુદ્ધ અલ્પજ્ઞ પર્યાયરૂપ હોવા છતાં, કેમ કે હજી પૂર્ણતા તો પ્રગટ કરવાની બાકી છે ને. કેવળ જ્ઞાન થશે ત્યારે કેવળ જ્ઞાનની પર્યાય છે તે પૂર્ણ શુદ્ધ પર્યાય છે, પૂર્ણ જ્ઞાન રૂપ પર્યાય છે, એટલે અહીંયા એમ લીધું છે. તે છતાં પણ એ સમ્યક જ્ઞાન પોતે શુદ્ધ અલ્પજ્ઞ પર્યાય રૂપ હોવા છતાં, એ વખત નહીં, એ પર્યાયમાં થયું ને, એ સમ્યક જ્ઞાન થયું એ પર્યાય, છતાં પણ એ નિમિત્તને, એટલે કે ત્રણ લોકના નાથને, રાગને કે અલ્પજ્ઞતાને ગણતું નથી. સમ્યક જ્ઞાનની પર્યાયનો નાથ તો અંતરમાં રહેલો પૂર્ણ આનંદ પ્રભુ આત્મા છે. અહીંયા ત્રણ લોકના નાથને એટલે કેવળી ભગવાન તીર્થંકર ભગવાન જે છે ને એમની વાત કીધી છે, એટલે પરની વાત છે. નિમિત્તને એટલે કે ત્રણ લોકના નાથને, નિમિત્ત કોણ હોય? નિમિત્તમાં દેવગુરુ શાસ્ત્રના નિમિત્તો જે આપણે કહીએ છીએ, તો એને એ ગણતું નથી. ગણતું નથી એટલે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને એને જ એ જાણવાવાળું થાય છે, એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે એ ગણતું નથી. હવે એ પર્યાય તો કેવી છે? સમ્યક જ્ઞાનની પર્યાય એ કેવળ જ્ઞાનની પર્યાયની અપેક્ષા તો એ તો એથી અલ્પ છે. તે છતાંય એવી સમ્યક જ્ઞાનની પર્યાય પણ એ એવા નિમિત્તને, એટલે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જે પર છે, એમને કે એમના એમના પ્રત્યેના રાગને એને એ ગણતું નથી. સમ્યક જ્ઞાનની પર્યાયનો નાથ તો અંતરમાં રહેલો પૂર્ણ આનંદ પ્રભુ પોતાનો આત્મા છે, તેને તે ગણે છે કે આ મારો નાથ છે. કોણ છે મારો નાથ? આ નિજ સ્વરૂપ ભગવાન આત્મા અંદરમાં જે બિરાજી રહ્યો છે એ મારો નાથ છે. બહારમાં તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન બિરાજી રહ્યા છે. બહારમાં આ દેવગુરુ શાસ્ત્ર છે, આ બધું છે, પણ એ બધું પર છે, સ્વથી જુદું છે, ભિન્ન છે. એ પર છે, એ બધું જુદું છે, ભિન્ન છે, મારાથી એ જુદું છે, મારામાં એ નથી, એમાં હું નથી. મારો નાથ તો મારું શુદ્ધ સ્વરૂપ જ છે, એમ એ સમ્યક જ્ઞાનની પર્યાય જાણે છે. એ વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. એટલે કે સ્વના લક્ષ્ય જ એ પર્યાય ઉત્પન્ન થાય છે, એ સ્વનું સ્વામિત્વ પણ એને સ્વીકાર છે ત્યારે એવી પર્યાય ઉત્પન્ન થાય છે. સ્વને સ્વામી બનાવીને, પોતાનું સ્વરૂપ એ જ એનો સ્વામી, એ જ એનો ભગવાન, એ જ એનો નાથ, એના આશ્રય એને એવી નિર્મળ પર્યાય થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય થાય છે. આગળ અહીંયા 326માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે શું કહ્યું કે સ્વરૂપનો આશ્રય કરીને તેમાં જ એકાગ્રતાનો અભ્યાસ કરવો તે કર્તવ્ય છે, કેમ કે એના અભ્યાસ દ્વારા જ એ આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એકાગ્રતાનો અભ્યાસ એમ કરતા કરતા એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. મહાવ્રત આદિનું પાલન કરવું તે કર્તવ્ય છે એમ નહીં. મહાવ્રત આદિ પાળવા એ તો શુભ રાગ છે, એ રાગ કર્તવ્ય કેમ હોય? અહીં તો કહે છે, સ્પષ્ટ કહે છે કે જેઓ સ્વરૂપનો આશ્રય કરીને અંતર એકાગ્રતાનો અભ્યાસ કરે છે તેઓ રાગ આદિ રહિત, રાગ આદિ વિનાના ચિત્તવાળા વર્તતા થકા બંધ વિધુર, બંધ વિધુર એટલે બંધ ન હોય એટલે બંધ રહિત એવા સમયસારને એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. અંતરમાં પરિપૂર્ણ એકાગ્ર થતા પૂર્ણ કેવળ જ્ઞાનને પામે છે. આગળ પણ કહ્યું છે, એક અહીંયા પ્રશ્ન લીધો કે તો શું અહિંસા આદિ ધર્મ નથી? 10 ધર્મ આપણે કહીએ છીએ, 10 લક્ષણો પુરુષણ વખતે 10 ધર્મની વાત કરવામાં આવે છે, તો શું આ બધું ઉત્તમ ક્ષમા આદિ 10 ધર્મ કયા છે? તો એ બધું શું પછી એ ધર્મ નથી? ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે ભાઈ અહિંસા તે ધર્મ છે, પણ ભગવાન મહાવીરે કોને અહિંસા કહી છે તે વાત તો લોકો જાણતા નથી. ભગવાન રાગથી જુદો પૃથક ચૈતન્ય તત્વ જે રીતે છે તેને એ રીતે પર્યાયમાં પ્રગટ કરવું, શ્રદ્ધવું, જાણવું અને આચરવું. ભગવાન આત્મા ચેતન જેવો જ છે તેવો એને પર્યાયમાં પ્રગટ કરવો એટલે એવું જ શ્રદ્ધવો, એવો જ જાણવો અને એવું જ એનું આચરણ થવું, એનું નામ અહિંસા. અંતરમાં રહેલા ત્રિકાળી વિતરાગ ભાવને પર્યાયમાં પ્રગટ કરવો એનું નામ અહિંસા છે અને એ ધર્મ છે. અહિંસાનું સ્વરૂપ ભગવાને આવું કહ્યું છે. તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ભગવાને આવું અહિંસાનું સ્વરૂપ કહ્યું છે. પરની દયા પાળવાનો ભાવ એ તો રાગ, અને એને તો એક અપેક્ષાએ હિંસા કહી. કઈ રીતે હિંસા કહી છે એ વાત સમજાવી છે કે પોતાનો સ્વભાવ છે એ સ્વભાવ ભાવે નહીં રહેતા, એ શુભ ભાવે ગયો ને, શુભ ભાવે થયો ને, એટલે સ્વભાવ ભાવનો ઘાત કર્યો ને. પરની દયા પાળવાનો જયારે ભાવ થયો ત્યારે એ કેવો ભાવ છે? એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવ થયો એટલે એને સ્વભાવ ભાવનો ઘાત કર્યો, એટલે એ શુભરાગ છે. એ શુભરાગ એ સ્વની હિંસા છે, પોતાના સ્વભાવ ભાવની હિંસા છે. એવી જ રીતે સત્યાગ્રહ કરી બીજાને દબાણમાં લાવવા એ ભાવ પણ રાગનો ભાવ છે, અને એથી એ પણ એ હિંસા છે. અરે ભાઈ, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એવો શુભ ભાવ, કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, કે જે ભાવે સર્વાર્થ સિદ્ધિનું આયુષ્ય બંધાય, તે ભાવ પણ શુભરાગ છે અને તે પણ અપરાધ છે. કેમ કે શુભરાગ છે એ બંધનું કારણ છે, એ ભ્રમણનું કારણ છે, એ સ્વરૂપમાં જતા અટકાવનારું કારણ છે. શુભરાગમાં જ્યાં સુધી અટક્યો છે ત્યાં સુધી શુદ્ધ ભાવમાં એ જઈ શકતો નથી. પોતાનો શુદ્ધ ભાવ છે, સ્વભાવ ભાવે પરિણમવું, એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે. એને ચૂકી અને એ જો શુભ ભાવે થાય તો પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. એટલે તો કૃપાળુદેવે કહ્યું ને કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મનને કાણ રાચી રહો. તમે દરેક ક્ષણે ક્ષણે તમારા સ્વભાવ ભાવનો ઘાત કરી અને શુભ અથવા અશુભ ભાવમાં રાચી રહ્યા છો. કૃપાળુદેવે આ વાત કરી છે કે તમે બહારમાં શુભ અને અશુભ ભાવમાં છો એ વખતે તમે તમારા શુદ્ધ ભાવ સ્વભાવ ભાવનો ઘાત કરો છો. દરેક ક્ષણે તમે એ કાર્ય કરી રહ્યા છો. એટલે ખરેખર તો પોતાની આત્માના સ્વભાવની હિંસા થાય છે. રાગ છે તે આત્મા સ્વભાવની હિંસા કરનારો ભાવ છે. ભગવાને તો રાગની અનઉત્પત્તિ અને વિતરાગતાની ઉત્પત્તિને જ અહિંસા કહી છે. વસ્તુ પોતે સ્વરૂપથી જ અહિંસક સ્વરૂપ એટલે કે વિતરાગ સ્વરૂપ છે. એની દ્રષ્ટિ અને એમાં સ્થિરતા થતાં પર્યાયમાં જે વિતરાગતા પ્રગટ થાય તે અહિંસા છે. બહુ સરસ વાત છે. વસ્તુ પોતે કેવી છે, સ્વરૂપથી જે અહિંસક સ્વરૂપ છે એટલે કે વિતરાગ સ્વરૂપ છે, એને ક્યાં કસાય છે, એને કસાય છે જ નહીં, પછી હિંસાનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે. પોતાના સ્વભાવ ભાવમાં પોતે સ્થિરતા કરી પછી ક્યાં કઈ હિંસા રહી, કોઈ પ્રકારની હિંસા રહેતી નથી, પોતાના સ્વભાવ ભાવની પણ હિંસા થતી નથી. એ વિતરાગ ભાવ છે, એ અહિંસક સ્વરૂપ છે, અને એની દ્રષ્ટિ કરતા અને એમાં સ્થિરતા થતા પર્યાયમાં જે વિતરાગતા પ્રગટ થાય તે એક સાચી અહિંસા છે. સમ્યક્ત્વ આદિની વિતરાગી પરિણતિ તે એક અહિંસા છે. આવી અહિંસાની પરિણતિ ક્યાંથી આવી, આવી અહિંસાની પરિણતિ આવી ક્યાંથી, તો કે અહિંસક સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળી અંદર બેઠો છે ને, એનો આશ્રય કરવાથી આવી છે. એ કઈ રાગમાંથી કે પરના નિમિત્તમાંથી આવતી નથી. ભગવાન મહાવીરે કોઈનું ભલું કે ભૂંડું કર્યું નથી. ભગવાન મહાવીર કોઈનું કાંઈ કરે નહીં. ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા, એ પરનું કાંઈ કરવા વાળા ન હતા. પોતે સર્વજ્ઞ થયા, સર્વજ્ઞ થયા એટલે એ કોઈનું કાંઈ કરે એમ ન હોય. સર્વજ્ઞતા છે એટલે સર્વને જાણે છે, પણ કોઈનું કાંઈ કરે, એક આત્મા બીજા આત્માનું કાંઈ કરે, બીજાની પર્યાય બદલે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલે, એવું થાય એ શક્ય જ નથી. એટલે મહાવીર સ્વામી ભગવાન કોઈનું ભલું કે ભૂંડું કાંઈ કરનારા ન હતા. એમણે કાંઈ એવું ભલું ભૂંડું કાંઈ કર્યું નથી. એમણે તો માત્ર કરુણા કરી છે, આ જગતના જીવોને દુઃખી જોઈ અને કરુણા કરી છે, અનુકંપા ખૂબ થઈ અને કરુણા કરી, અને પોતે જે સ્વરૂપને પ્રાપ્ત કર્યું એ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવ્યો. એમણે તો પોતાનો આત્માનો જે અનાદિ અહિંસક સ્વભાવ છે તેને પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ કર્યો છે. એટલે તો ભગવાન વિતરાગ અહિંસક છે ભાઈ. ભગવાન આત્માનું સ્વરૂપ જ વિતરાગ અહિંસક છે. તેને ઓળખી તેના આશ્રયે વિતરાગ પરિણતિ પ્રગટ કરવી તે અહિંસા છે. તે કાળે જેટલો રાગ ઉત્પન્ન ન થયો તેને રાગ છોડ્યો એમ વ્યવહારથી કહેવામાં આવે. એ વખતે રાગ ઉત્પન્ન જ નથી થતો એટલે એમ કહેવાય કે વ્યવહારથી એમ કહેવામાં આવે કે રાગ છોડ્યો. છેલ્લે 328માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે, સ્વરૂપનો આશ્રય કરીને જેવો અંતર એકાગ્રતાનો નિરંતર અભ્યાસ કરે છે, સ્વરૂપનો આશ્રય કરીને જેવો અંતર એકાગ્રતાનો નિરંતર હંમેશા અભ્યાસ કરે છે, તેઓ રાગ રહિત ચિત્તવાળા થયા થકા, એમને મનમાં વિકલ્પમાં કોઈ શુભભાવ નથી એટલે કોઈ રાગ નથી, કોઈ એવો વિકલ્પ નથી, એવા થયા થકા બંધ રહિત ભગવાન સમયસારને દેખે છે એટલે જાણે છે, અનુભવે છે, પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. અર્થાંત અંતર એકાગ્રતાની પૂર્ણતા કરીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે